योगी जी महाराजनी આજના ઉત્સવની પણ આ ઉત્સવમાં બધા જે ઉમંગથી ઉત્સાહથી પધાર્યા છે બધાની પણ આટલા ઉત્સાહથી આવ્યા છે તો આપણે વધાવવા જોઈએ અને આવો નવા ઉત્સવ કરતા રહે, આવો નવું ભજન બી કરતા રહે અને ભગવાન બધી રીતે આપણે શાંતિ આપે. ઉત્સવ તો મહારાજના વખતે અહીંયા ચાલે છે. શ્રીજી મહારાજ ઉત્સવ અહીંયા કરેલો, અંતેકડીએ તો ગામ નાનું હતું, જે ઉત્સવ કરે જગ્યા પણ એ ઘરની અંદર હતી રાઠોડ દાદરના અહીંયા. પણ એ વખતે જે ઉત્સવ થયેલો હોય એના પડઘા વધતા વધતા બધા અત્યાર સુધી ચાલ્યા અને આટલા સમૂહમાં આપણે ભેગા થઈએ. મોટા પુરુષને ભગવાનના સંકલ્પ હોય એ બળિયા હોય, એ કંઈ સામાન્ય ન હોય. અને એ દિવસે ગણાતને છાતીમાં અડાડીને સથડી અડાડી ગુણાતાન સ્વામીને અને કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમેના હાથ, આવા બધી સાખી બોલીને સ્વામીને મહારાજે ઓળખાયા કે આવા સદગુરુ કોણ. મહારાજે પૂછ્યું બધા સંતોને તો કે એવા સદગુરુ તો તમે મહારાજ, તમે સાક્ષાત પરમાત્મા છો. મહારાજ કે અમે તો એનાથી પર છે પણ આ ગુણાચાંદ સ્વામી છે, એવા સદગુરુ છે. એટલે એવી ઓળખાણ પણ અહીંયા આપણને આપેલી કે ગુણાચાંદ સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે. એવી મહારાજે થડી અડાડીને વાત કરીને અહીંયા બધાને કરેલી છે. એ ઇતિહાસ પણ આપણે જાણીએ છીએ અને એ રીતે એ ગુણાચાંદ સ્વામી અને શાસ્ત્રી મહારાજે અહીંયા બેસાડ્યા અક્ષરને પુરુષોત્તમ. અને શ્લોક રચાઈ ગયો એનો કે સદૈવ સારંગ પુરુષ્ય રમ્યે સુમંદિરે અક્ષરધામ તુલ્ય. કે આ સારંગપુર કેવું છે, સદૈવ સારંગ પુરુષ. અહીં મોર બહુ રહે છે એટલે મોરને લીધે સારંગ, સારંગ એ મોરને સારંગ કહેવામાં આવે છે. એવું સારંગપુર કે જ્યાં મોરનો વાસ છે, ટવકા થયા જ કરે છે અમારી વાડીમાં બધે. એટલે કહેવાનું શું છે ને, આ ફૂલવાડી બની ગઈ પાછી એટલે બધું બહુ આનંદ થયો. તો એ વાડીની એવો જે આ શહેર સારંગપુર રમ્ય સુમંદિરે, મંદિર કેવું છે કે રમ્ય, રમ્યની સાથે સુમંદર એટલે જેમ સોનું છે પણ એમાં સુગંધ પડે તો શું થઈ ગયું, સુગંધિમાન. એમ મહારાજને સ્વામી બેઠા એટલે મંદિર પણ સુગંધિમાન છે, કહેતા જે આવે એને દર્શન થાય એનું પણ કલ્યાણ થઈ જાય, એને પણ એનું સુખ આવે. એટલે આ પ્રમાણે આવા સુંદર પવિત્ર ધામની અંદર આપણે આવ્યા છે. વળી મહારાજે સારંગપુર સાતના વચનામાં પણ કહ્યું કે નૈમિક સારણ્ય ક્ષેત્રની વાત કરી કે આપણે જે નૈમિક સારણ્ય ક્ષેત્ર છે ત્યાં આગળ ભગવાને બધા ઋષિઓને બધાને થયું કે અમારે ભજન કરવું છે તો ક્યાં જઈને ભજન કરવું, કારણ કે એકાંત સ્થાન હોય તો ભજન ભક્તિ તપ ત્યાગ યોગનું આપણને સુખ આવે. પણ જે બધો ઘોંઘાટ હોય ચારે બાજુ, મોટરો અને ભૂંગરો વાગતા જ હોય, કેટલી જાતના અવાજો થતા હોય તો ત્યાં મજા ના આવે. એટલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને કહ્યું કે અમારું ચક્ર છે સુદર્શન, એને હું આમ નાખું છું, ફેરવીને એમ નાખ્યું કે આ જ્યાં જઈને પડે ત્યાં તમારે જઈને તારું ભજન કરવું. કે અત્યારે આપણે ત્યાં નવી સારી ક્ષેત્ર તીર્થ થયું છે, ત્યાં હજારો મુનિએ એવા કથા વાર્તા સાંભળી અને એમની મૃત્યુઓ શાંત થઈ ગઈ એવું સ્થાન એ ત્યાં સુરજે. ભગવાનનું ચક્ર જ્યાં પડ્યું એ ચક્રકુંડ છે અને એ પ્રમાણે થયું. પછી એ ચક્ર જે પડ્યું એની ત્યાં ધારાઓ કુંઠિત થઈ એટલે બધી ધારાઓ ઘસાઈ ગઈ અને એ પણ શાંત થયું. એટલે એના ઉપર વચનાવતે શ્રીજી મહારાજે આધ્યાત્મિક રીતે પાછો એનો અર્થ કર્યો. પેલું તો સ્થૂળ રીતે આપણે કહ્યું કે ચક્ર પડ્યું ત્યાં ઋષિઓ બેઠા ને તપ કર્યું. પણ શ્રીજી મહારાજે શું કહીએ, ચક્ર શું કહેવાય, એની ધારાઓ શું કહેવાય, એનો અર્થ મહારાજે કહ્યું કે આપણે જે કાંઈ સત્પુરુષ એવા હોય કે ભગવાનના અખંડ ધારક, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા જે સત્પુરુષ હોય એમને એ આપણું નૈમિષારણ્ય ક્ષેત્ર છે. એમના દર્શન સમાગમ એની વાતોથી આપણો જે ધારાઓ છે ઘસાઈ જાય, એની ધાર છે એ ઘસાય. આપણી આ ઇન્દ્રિયોની ધારાઓ છે, આ જગતનો મોહ છે, મમતા છે, મારું છે, તારું છે, એ ઘસાય એવું નથી. એ અનંત જન્મથી આવેલું છે અને અહીં પાછો એવો કુસંગનો જોગ થઈ જાય તો મારી પાસે એમાં લેવાઈ પણ જઈએ, કારણ કે ધારાઓ ચાલુ ને ચાલુ છે, એ ઘસાઈ ગઈ નથી. ઘસાય ક્યાં? એને માટે આ ક્ષેત્ર બનાવ્યું મહારાજે કે એવા જે બ્રહ્મનિષ્ઠ પુરુષો મળે, એમનો સમાગમ થાય, એમના સમાગમથી આપણા અંદરના જે ધારો છે ઘસાઈ જાય. ઇન્દ્રિયોની ધારા એટલે શું? આંખ છે એ ખરાબ રસ્તે જાય નહીં, ખરાબ જુએ પણ નહીં, એટલે એની ધારા ઘસાઈ ગઈ. કાનની ધારા ઘસાઈ ગઈ શું? કે કાને કરીને ખોટું સાંભળવું નહીં અને કોઈની નિંદા કરતી પણ સાંભળવી નહીં, અને એ રીતે એની ધારા ઘસાઈ જાય. આ વાણી છે એ પણ ઘસાય, કોઈનું ખોટું બોલવું નહીં, ખરાબ બોલવું નહીં, કોઈને દુઃખ થાય, કોઈને નુકસાન થાય, આ ના બોલવું એ વાણીનો સંયમ પણ છે. આ બધો સંયમના પાઠ પહેલેથી આપણને અપાય છે, ગુરુકુળોમાંથી જ અપાતા, આજે કંઈ અપાતા નથી એટલા ધમાલ થાય છે. ડૉક્ટર સ્વયંનો આપણે ઇતિહાસ કહ્યો કે આ છોકરા છોકરીની આ દશાઓ છે, આપણે રાજી થઈએ. આજે મા બાપ છે રાજી થાય, ટીવી જોવા સાથે બહેન રાજી થાય, એટલે ભાઈ એમાં શું આવે છે? મર્યાદા ક્યાં રહે? આપણી કઈ મર્યાદા નથી રહેતી એની અંદર. પછી ઇન્દ્રિયોની તારા સંયમ ક્યાંથી થાય? જોવાનું વધારે થાય, વધારે એવું સરસ બધું ખરાબ આવે છે, વિડીયો જે બધી આવે છે ટેપો, એમાં કંઈ બીજું સારું નથી. આવે છે, સારું હશે, પણ માણસની વૃત્તિ પહેલેથી જ ખરાબ જોવાની છે, અને એ જોઈને પછી અંદરથી બધા ઉભડકા આવી જાય. ધારાઓ પછી ઘસાઈને પાછી ઘસાય તો નહીં, પણ પ્રદર્શન અનિવાર્ય થાય, વધારે અનિવાર્ય થાય છે એવું જોવાથી. આ કથા વાર્તા સાંભળે તો ઘસાઈ જાય ને પૂઠી થઈ જાય, તો કહેવાનું શું કે બધું એવું છે. એટલે એમાં પણ બહુ ડૉક્ટર સ્વામીએ વાત કરી છે આજે ઉત્સવની. એટલે આમ તો આપણે બધા રંગાવવાના છે, પણ શરીરથી રંગાવવાના છે, પણ ડૉક્ટર સ્વામીએ કહ્યું એ રંગ કરવાનો છે. આ બહાર છે, થૂળ છે, તો આંતરિક એટલે આધ્યાત્મિક રીતે આપણે ઇન્દ્રિયો બધી ઘસાઈ જાય અને ભગવાનમય થઈ જાય, અને આવા બધા જે આપણે જે કુસંગના સ્થાનો હોય તે દૂર થઈ જવાય એવી વસ્તુ છે. કારણ કે અત્યારે બહુ જાગૃત રહેવાનું કામ છે. આ જગતની અંદર આજે એવું આકર્ષણ આપણે આવી રહ્યું છે અને એનો એટલો બધો પડકાર આપણી સામે છે કે માણસ બધો 60-80 વર્ષનો પણ ડોલી જાય ને, ઘણો જ્ઞાની ધ્યાની પણ ડોલી જાય, એની અંદર ડોલી જાય છે. પહેલાં આપણે ઇતિહાસો સાંભળીએ છીએ કે એમાં ડોલી ગયા છે, અને ડોલી જવા એ વસ્તુ છે. એટલે આપણે તો છે, પણ છોકરાઓની દશા એવી થાય છે. એટલે આપણી પરંપરા જે આપણે સચવાવી જોઈએ, જે આધ્યાત્મિક વાત છે કે આપણા બધાની અંદર આધ્યાત્મિકતા આવે, એકબીજાના પ્રત્યે પ્રેમ થાય, ભગવાનની ભક્તિ થાય, પાઠ થાય, પૂજા થાય, ખરાબ થાય નહીં, ખરાબ જોવાય નહીં, ખરાબ ખવાય નહીં, આ બધા સંયમના પાઠો છે. એ આ નૈમિષારણ્ય ક્ષેત્ર એવા સત્પુરુષ મળે તેની પાસે જવાથી, આવી વાતો સાંભળવાથી આપણા બધા અવયવોને પલટી જાય. આપણા અવયવ છે એ પલટી જાય છે, શું જોવાય કે આંખ બીજું જોવે નહીં, આજે દૂર ખરાબ જોતું એ બીજું જોવે, એ પલટી ગયું. આપણામાં આસુરી ભાવ હોય એ દૈવી ભાવ બની જાય, જે આસુરી માણસ અનેકને હેરાન પરેશાન કરતો હોય એ જ પાછું ભગત બની જાય. ત્રીજીમાના વખતમાં કેટલા બધા લોકોને પરિવર્તન કર્યું કે જે માર ધૂળ ને લૂંટફાટ કરતા એ ભગત બની ગયા, જોબન વડતાલો વર્તાવી. એવા કેટલા ગુના ત્યાં સ્વામી છે, મુંજોસુરો ને માનભા, એ બધા પાપના પર્વત, એને પલટાઈ નાખ્યા અને ભગત બનાવી દીધા. એટલે કહેવાનું શું છે? આ એક પલટો થઈ જાય, એટલે એ અવયવો ફર્યા, અને એ અવયવો ફર્યા તો પાછું હજારોનું સારું થાય. એક બામ છે એ આપણું રક્ષણ કરે, એક આપણું ભક્ષણ કરે, એક બામથી નાખવાથી હજારો લાખો મરી જાય. અને આવા એ જ અણુથી આ જગતનું સર્જન, શું આ બધો વિકાસ પણ થાય. એક અણુથી સર્જન થાય છે અને એક અણુનું એવું બનાવવામાં આવે હજારોનો નાશ થઈ જાય. તો આપણું આધ્યાત્મક જ્ઞાન એ કહે છે કે આપણું સર્જન કરવામાં, આપણે જે જીવન ઉદ્ધાર માટેની વાત હોય, જીવનનું ઉદ્ધાર થાય, એટલે ઉદ્ધાર એટલે આપણો મોક્ષ થાય. અને બીજું છે એ જીવન નિર્વાહની વાતો છે, એ આપણો વિદ્યા છે. ડૉક્ટર બક્ટર એન્જિનિયર બિન્જિનિયર થાય એટલે નિર્વાહ થયો, પણ આપણું જે ઉદ્ધારની વાત છે, આપણા રક્ષણની વાત છે, એ આધ્યાત્મિક છે. એટલા માટે કહ્યું કે આવા નૈમિષારણ્ય ક્ષેત્રનો, એટલે નૈમિષારણ્ય એટલે કહ્યું સત્પુરુષ એવા હોય, એને જ પાસે જપ કરો, તપ કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, જે જે બધું કહ્યું યોગ વ્યાગાદી સાધો, એનું અનંત ગણું ફળ થાય. કેટલું કહ્યું? અનંતગઢનું ફળ કહ્યું છે એમની પાસે જવા દે. અત્યારે તો ત્યાં તીર્થમાં જઈએ છીએ, નવી શાંત ક્ષેત્રમાં કેટલા ગયા હશે, તો ત્યાં તો અત્યારે હોટલો ને સિનેમા નાટક ને ભૂંગરણ બધું થઈ ગયું, ત્યાં બધી દારૂની દુકાનો થઈ ગઈ છે, સિગરેટ ને ગુટકા પણ થઈ ગયા છે. એટલે એવી બધી જાત્રાના સ્થળમાં પણ આવું થયું. દ્વારકાની અંદર માછલાનું જ ગંધ આવે તમને. એટલે ભાઈ દ્વારકા જેવા તીર્થમાં કંઈક તો સમજો, કંઈક એને બીજી તરફ મૂક્યા હોય, પણ લોકોને મજા છે, કાર્યકર્તાઓને મજા છે અને કાયદા કરનારને મજા છે. કહ્યું ને એમ નથી થતું કે આ ધર્મનો સ્થાન તો સાચવો, બીજું તો આપણે કંઈ નથી સાચવી શકતા, પણ એ કરે કે આપણી અધોગતિની વસ્તુ છે કે આવું બધું જોયું કે જોવામાંથી આવા વિચારો આપણને આવે. તો એવું થયું હતું કે અમે બદ્રીનારાયણ ગયા, ત્યાંય પણ મોક્ષના લોચા. એટલે આવી આપણી દશા થઈ છે તીર્થોની અંદર. આપણે છે આપણા ઘરને પવિત્ર રાખી શકતા નથી, ઘરમાં દારૂ પીવાતો હોય અને મોસાર થતું હોય, તો આ બધી આપણી પવિત્રતા છે એને નથી. એટલે આધ્યાત્મિક વારસો આપણો ન જાય એને માટે આપણે બહુ ધ્યાન રાખવાનું. આપણી પાસેની મૂડી છે આધ્યાત્મિક મૂડી, એ સાચી છે. આ મૂડી તો આપણે મૂકીને જવાના છે પૈસા ટકા છું, પણ આધ્યાત્મિક જે મૂડી છે એને જો સાચવીશું, ઘરમાં મંદિર છે, કથા છે, વાર્તા છે, આ અંદર દૂષણ બૂષણ પહેશે નહીં, છોકરાઓને પણ પહેલેથી એવી જાતની ટ્રેનિંગ મળી જાય, તો એ બધી રીતે આપણે સારું. નકર આ દશા થશે તો આપણા વારસો જતો રહેશે, મિલકતે જતી રહેશે અને બધું જતું રહેશે. પણ આ જો સચવાશે તો બધી સુખ શાંતિ છે. તો એવી રીતે શ્રીજી મહારાજ અહીંયા રહીને નૈમિક શરણ ક્ષેત્ર આપણે બતાવ્યું છે, એની અંદર આપણે જવાથી આપણું આવું કામ થાય છે. તો એવું ક્ષેત્ર છે, અહીં આગળ શાંતિનું છે, કોઈ ઘોંઘાટ નથી, બીજું ત્રીજું નથી, અને સહેજે સહેજે ભજન થાય એવા સ્થાનની અંદર આજે આપ બધા પધાર્યા છે, તો આપણને બહુ મોટો લાભ થયો છે અને થવાનો છે. તો કહેવાનું કે આજના ઉત્સવની અંદર આપણે જે આવ્યા છે એમાંથી આપણે જે કંઈ ગ્રહણ કરીએ, આવું આધ્યાત્મિક વાતો એ લઈને જ આપણે જવાનું, એ રંગે રંગાવાનું છે. એટલે બાહ્ય નહીં પણ અંદરના રંગ છે. અંદરની અંદર જે આપણે કામ ક્રોધ લોભ પડ્યા છે એ આપણા એવા ફરી જાય કે ભાવનાઓ આપણી ટળી જાય, આસુરી ભાવ ટળી જાય અને દૈવી ભાવ આપણી અંદર આવી જાય, એવી વાત મહારાજે એ ઉત્સવ કરીને આપણે સમજાવી છે. તો આપણા જીવની અંદર સ્વામી કહે છે કે બહુ જ આપણે જ્યાં જ્યાં રહેતા હોય, દેશ છે, પ્રદેશ છે, ગામડામાં, શહેરમાં, ગમે તે રહેતા હોય, તો પણ આપણા જે સંસ્કાર છે એને બહુ સાચવીએ મૂળ વસ્તુની અંદર, તો પછી આપણું જે છે ખરો ઉદ્ધાર તો એ છે, ખરો વિકાસ આપણો એ છે. આપણો જે ભારતનો વિકાસ કરતો એ છે કે આપણા સદગુણો, આપણા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સદગુણો છે એનો વિકાસ એ આપણે માટેની વસ્તુ છે. અને એટલી શાંતિ ને સુખ પણ એનાથી થાય છે, એનાથી આપણી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. તો કહેવાનું શું છે કે અત્યારે અહીંયા આગળ આ ઉત્સવની અંદર આપ બધા આવ્યા છે, બધી બધી હમણાં ઘણા બધા પ્રવચનો પણ થયા, મહંતસ્વામી કર્યું, ડૉક્ટરસ્વામી કર્યું. ડૉક્ટરસ્વામી તો બરોબર પડાકા બંધ કહી દીધું છે કે ભાઈ આ જ કરવાનું છે. આપણે એમનું ભારપૂર્વક છે શું કે આપણું જે છે એ ઉજવીએ, હા તો આપણે ઉજવવા છે, પણ એની સાથે અંદરનું જે આપણું પરિવર્તન કરવું એના ઉપર આપણે લક્ષ્ય કરવાનું છે. ગમે ત્યાં જઈએ, ખાતા પીતા, નાતા ધોતા, દેશ પરદેશ પૈસા કમાઈએ, પહેલી વાત આવી જોઈએ કે આપણામાં આધ્યાત્મિક ના થકે. આધ્યાત્મિકની વાત આપણે પહેલી રહે કે ભગવાનને આ વસ્તુ ગમે છે, જોગી માનને આ વસ્તુ ગમે છે, નથી ગમતી તો નહીં કરવાની. આપણે અનંત જન્મ આપણું ગમતું કર્યું છે, અનંત જન્મો આપણે ધારણ કર્યા, આપણે પોતાનું જ ધાર્યું કર્યું છે, પોતાને ગમતી વસ્તુ કરી, કોઈ દાડો ઉદ્ધાર થયો નથી. આ જોગ ભગવાને આપણને દયા કરીને આપ્યો, મનુષ્ય શરીર આપ્યું છે, મનુષ્ય શરીરની અંદર ભગવાન શ્રીજી મહારાજનું સાક્ષાત અવતારનું પ્રગટપણું છે, અને મોટા પુરુષ શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ જેવા મળ્યા. હવે એવા વખતમાં આપણે આ કામ થઈ જાય એવું છે, આ જન્મે જ પાછું થાય, ના થયું નથી. કેટલાક થાય આ તો બધું બને નહીં, અમે વ્યવહારમાં રહ્યા, સંસારમાં રહ્યા, ધંધામાં રહ્યા, આ કળા કુટુંબને ક્યાંથી ફાવે? પણ ભાઈ બીજી કેટલી કળાકૂટો કરો છો ને, સિનેમા નાટક ને પાર્ટીઓ બાર્ટીઓ બધું, કેટલા તારો સમય જાય ત્યાંથી તમને સમય મળતો હોય? આ તો બધો આપણા કલ્યાણ માટેની વાત છે, પણ એવું કરીને મોડવાટ કરતા હોય એટલે આપણા જીવનમાં બળ આવતું નથી. પણ સ્વામી કે જો આવો સત્સંગ કરીએ, આવી વાતો સાંભળીએ તો આપણને બળ મળી જાય અને આપણું કાર્ય પણ થઈ જાય છે. તો આવો જોગ આપણને મળ્યો છે, કે જોગને સ્વામી કે આપણે સાચવી લેવાનો છે, કે આપણી પાસે જે કંઈ સમય આવ્યો હોય એ સમય સાચવીએ તો આપણી શાંતિ થઈ જાય. આપણે નથી સમય વર્તે ક્યાં આગળ બોલાય, લગ્ન કરવા જઈએ ને તારે બ્રાહ્મણ કન્યાને પધરવાની હોય ને તારે કંઈક આવે સમય વર્તે. જો અમારા રસદ પંચ પધાર્યા, આમંત્ર આવો પધારો. એટલે કહેવાનું શું છે એમાં, અને આ ગુરુ પાછા અમારા આરુ નહીં પાછા, એ પણ આયા જ ભેગા બેસાડો પણ જો. હા અત્યારે તો આપણે તો પ્રજાસત્તા કહેવાય ને, એટલે બધાને સરખો 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 મળવું જોઈએ. એટલે અમારા જે છે ગાયો ને ભેંસો જ્યારે કશું ખબર ના હોય એવાને પણ આવો ચાન્સ મળે. અમારા આયા છે વર્મા સાહેબ, વર્મા મહારાજ કહેવાય, એ પણ એમને સામાન્ય જ્ઞાતિ કહેવાય, પણ છતાં અત્યારે સરકારે કહ્યું ને સર્વને સરખા મળે, સર્વને મળે, કારણ કે આપણો ભારત દેશ છે એટલે બધાનું સાથે ઉત્પન્ન થાય. તો કહેવાનું શું, કહેવા જે બધાને ચાન્સ મળ્યો છે ને એનાથી આપણો દેશનો સારો કાર્ય થાય છે. એટલે બધા અમારા આ બાજુ પર ધારા છે યાર, ત્યાંના છે ધંધુકાના, એ પણ શું નામ ભૂલી ગયો, કમુભાઈ એટલે કે હે ભરતભાઈ પંડ્યા છે. એટલે એક બ્રાહ્મણ છે ને એક આ બાજુ હરિજન છે, બે સાથે જ બેઠા છે, જે એક જમાનામાં બેસી ના શકે. આજે એક જમાનો એવો આવ્યો છે કે બધા આપણે સરખા એક સાથે બેસી કરીએ. આપણી સભામાં બધા સરખા જ છે, આપણી સભામાં કોઈ ભેદ જ નથી, બધી જ્ઞાતિ જાતિના ઊંચ નીચ બધા જ છે, પૈસાદાર છે, સામાન્ય છે, ગરીબ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એવું જ કર્યું છે કે ભાઈ બધાએ આપણે ભગવાનના પુત્રો છે, એમાં કોઈ ભેદભાવ રાખવો નહીં તો આપણો ઉદ્ધાર થાય ને, ભરતનો ઉદ્ધાર થાય. બધે જો ભેદભાવ રાખ્યા કરીએ તો આપણે કોઈ જો આગળ વધી શકીએ, પણ ભેદભાવ ભૂલ્યા છે તો આપણને આ જો આ એક મુસ્લિમ પાછા આવ્યા એ પણ અમારા છે. આ એક વખતના અમારા શેઠ હતા અને અત્યારે છે ના કહેવાય નહીં. અમારું મંદિર ચાલતું સારંગપુરનું, અમારી આપણે તેગડે પૈસા નહીં, શાસ્ત્રી મહારાજની પાસે પૈસા ધરમ ભદ્રમ નીકળે ને 200-500 આવે એ કડિયા વડિયાને વેચી જાય અને ત્યાંથી માલ લેવાનો, લોખંડના મોટો વેપાર. એટલે બધી સિમેન્ટ છે, લોખંડ છે, બધું બધું તગારો ખેતીવાડીના ઓજાર બધા લેવાના. હવે એના પૈસા ચડી જાય, આપવાના ના હોય, પણ એના પિતાશ્રી બદરુદ્દીન હતા અને રજબ અલી ભાઈની પેઢી, પણ એની સાથે એને જેવો સંબંધ કે પૈસાની ઉઘરણી આવે નહીં કોઈ, કે તમારે આવે ત્યારે આપજો, કે આ લોકો મૂકે નહીં આપણને. પણ એવી એમની ભાવના કે ભાઈ તમે તેમ પણ મંદિર છે, પૈસા આપણા આવવાના છે, શ્યોર છે, પૈસામાં વિશ્વાસ હતો એ લોકોને, એટલે કોઈ દિવસ એને એ ધડામાર કરી નહીં. પાછા પૈસા પણ આપણે જોતા હોય તો પાછા આપે, આપણે જરૂર પડે તો પૈસા પણ માલ તો આપે. એ પાછા અમારા અહીંના એક લાઠીના એક હતા, એ મુસલમાન હતા, કે પૈસા જરા ખૂટે હો બસો જોઈએ તો એને ત્યાં લેવા જઈએ. એટલે આવા બધા હતા. એટલે આ દુનિયામાં ભગવાનના કામમાં કોઈ ભેદભાવ નથી, દરેક માણસ છે એને પોતાની ભાવનાઓ છે પ્રગટ થાય છે. તો આપણે આ પ્રમાણે આપણા જીવનની અંદર આપણું જે આત્મારૂપ જ્યારે મનાયા તો સાંઈ કે આત્માનો કોઈ ભેદ નથી. આત્મા એટલે એને નાત નથી, જાત નથી, એને કુટુંબ નથી, પરિવાર નથી, દેશ નથી, મારું નથી, તારું નથી. એ આત્માનો ભાવ શ્રીજી મહારાજ આપ્યો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય તિલક્ષમ, કે તમે તમારા આત્માને બ્રહ્મ માનો. અને ત્રણ દેહથી જુદો એ આત્મા છે, એની નાશ જાત નથી, એ મળતોય નથી, નાશ પામતોય નથી. એવો અજર અમર જો દેહનો ભાવ આપણે પ્રગટ થઈ જાય તો આ ભેદભાવ બધા રહેતા નથી. આપણે બધા લોકો વાતો કરે છે પણ હજુ ભેદભાવવાળું ચાલે છે. પણ મહારાજ શ્રીજી મહારાજ તો બધું કહ્યું કે સત્સંગી આપણી ના, જે સત્સંગી થાય આપણી ના. તો કહેવાનું આવી રીતનો જે મહારાજે સંપ્રદાય સાચો ભેદભાવ વગરનો, અને એમાં જે જે બધા ભળ્યા બધાનું કલ્યાણ થયું છે, દરેકને મહારાજે એનો આવકાર્યા છે. અને બધાની પ્રત્યેનો સંભાવ રાખીને કે દરેક મનુષ્યનો કેમ ઉદ્ધાર થાય. યોગીમાની પાસે પણ એવું જ હતું, કોઈ પણ માણસ આવે, ગરીબ તવંગ ઘર, કોઈ પણ જ્ઞાતિ જાતિ ના હોય, કોઈ પણ દેશનો કોઈ પણ ધર્મનો આવે, આશીર્વાદ આપે, ભગવાન સર્વનું ભલું કરો એવી આપણે આ વાત છે મહારાજે આપેલી છે. અને એ ભાવની અંદર આપણે આવ્યા છે. તો આપણે અત્યારે એવો આ સભાની અંદરથી આવા જે સારા સારા આપણને વાતો મળી છે એ પાત્રોને ધાડીને આ ઉત્સવમાંથી એવો એક સારો લાભ લઈને જઈએ કે આપણને આખી જિંદગી આપણું જીવનનું ભાતું થઈ જાય. આપણે ભાતું જઈએ ને બહાર કંઈક બધે બીજા કંઈક ગામ જતા હોય ભાતું લઈ જાય એટલે ખાવાનું, અને રસ્તામાં ભૂખ લાગે તો શું થાય, તે ભાતું હોય તો આપણે ખવાય. તો એવી રીતે આપણે પણ એક ભાતું છે અહીંથી એ ભરીને જઈએ તો પછી આપણા જીવનને ઉત્સાહ ઉત્સાહ વધતો જાય, વળી ફરી આવે તો ફરી પાછું ભરાય. તો સ્વાઈ કહે છે આપણે સત્સંગ કરવા જઈએ ત્યારે ભમલી ભરી લેવી. ભમલી એટલે શું, બતક. પેલા ખેડૂત લોકો ખેતરમાં જાય, ખેડવા પાણી પીવા જાય તો એ બતક રાખતા, તો જ્યારે પાણી પીવાનું થાય પી લે. તેમ સ્વાઈ કે આપણે પણ ભમલી ભરી હોય કથા વાર્તા કીર્તન ભજનની આ રંગની, તો પછી આપણે એ પણ સ્મૃતિ રહી જાય અને સાધુ થઈ જાય, તો બળ સર્વને ભગવાન આપે. અને અહીંયા આગળ આજે જે આપણા હેલ્મેટ બધા આપ્યા છોકરાઓને, આ એક પણ બહુ જરૂરી વસ્તુ છે. જોકે સરકાર કાયદા કરે છે અને પછી પાછા મૂકી દે છે, લોકો ના પાડે એટલે મૂકો તાર પડતી, પણ લોકોને બહુ આમાં ઘણા અકસ્માતો જાય. આપણા સત્સંગીઓને પણ ઘણા આપણે સાંભળ્યા કે બીજાના છોકરાઓ આવતા હોય ને હેલ્મેટ ના હોય એટલે પડે ને ભાગી જાય, અને એવા પેલા લોકોને પણ અકસ્માત થાય છે, બધું જાણીએ છીએ. એટલે આપણે થયું ભાઈ આપણા કાર્યકર્તાઓને આપણા સત્સંગીઓમાં જો આવું થોડું પ્રવર્તે તો આપણે બધો ટોકો મૂકતો કેટલો સારો ના લાગે, એ કંટાળતા હોય છે. પણ કંટાળવાની જરૂર નથી, રાખશી રક્ષણ છે આપણું, તો એને આપણે રાખીએ તો સારું થાય. તો એ પણ બધાએ કર્યું છે. અને જે હજુ જેને જરૂર હોય એની વાત કરજો, આ કંપની સારી છે અને બધું સારું મળશે, એટલે એ પણ આપણે કરવાની છે, એમાં થવાનું છે, કોઈ જાતનો વાંધો નથી. દરેક જરૂર વસ્તુ આપણું રક્ષણની હોય તો ગ્રહણ કરવી, ત્યાં ઘણા પૈસા આપણે ખર્ચીએ છીએ, પણ આવી વસ્તુને આપણે જરા સાંભળીએ, એમ કથા વાર્તાને સાંભળીને આપણું આત્માને બળ મળે. ખાવા પીવાનું મળે તો દેહનું બળ મળે, પણ આત્માનું બળ જો મળશે તો સર્વ પ્રકારે સુખ શાંતિ છે. તો આજે આ બધું છે, હવે આપણી આ વ્યવસ્થાની વાત જે કરી છે એ પણ ધ્યાનમાં રાખીએ. આ એક કથા વાર્તાનો અંગ છે, સૂચના આપવી જ પડે, કે નગર ઉતાવળ બહુ થઈ જાય. હવે આટલું બેઠા ત્યારે અડધો કલાક વધારે પણ ઉભા થવું નહીં, ભલા ધક્કા મુક્કા કરવું નહીં, અને બધી રીતની આપણી વ્યવસ્થા છે ને સાચો છો તો બધી સારી છે. અહીંથી પછી ભોજનને પણ તમને વ્યવસ્થા છે, એટલે એવું નથી છેલ્લા સુધી બધું વ્યવસ્થા છે જ, પણ આપણે જેટલા ઉતાવળ થઈશું એટલું અસ્વસ્થ થશે. પેલા તડકે બેઠા છે એને પણ આપણે વિચાર કરવો કે ભાઈ એ લોકો તડકે છે અને આવે દર્શન પહેલાં કરાવો, પછી વળી આપણે કરશું. છોડી બેઠા છે એને શું કહો, પણ વાલું પહેલાં આવી જાય ને પહેલાં આવી જાય એવું કશું નથી, શાંતિથી કરવાનું છે. શાંતિ રાખશું એટલું છે. હવે આવ્યા છે તો ઉતાવળ શું કા કર્યું, વેભાઈને ત્યાં ગયા હોય તો એક નહીં બે દાણા રોકે, કલાક પછી જજો, વેભાઈ આપણે આવવા ના દે, તો એનું માન રાખવું પડે, ના માન રાખે તો છોકરી પાછી આવે. એટલે બધું કેટલું કામ એવું છે, તો ભગવાનની આગળ પણ ઉતાર કરવી નહીં, બહુ શાંતિથી દર્શન કરવા, કથા વાર્તા સાંભળી, ભોજનની વ્યવસ્થા એ પણ કરવી, એને શાંતિથી પછી ઘરે જવું કલાક મોડા, પણ ત્યાં કંઈક ખોટ થવાની નથી. ઘર બાર બધા છે એમના છે, એ કંઈ પાછા ફરી ગયા નથી, એમને એ જ ચનેકી દાળ ને રોટી પાછી ચાલુ થશે. પણ અહીંયા આવ્યા છે તો ઉતાર ના કરી, ભગવાનના કામમાં ધીરજ રાખવી, બળ રાખવી, હિંમત રાખો. મહારાજ બધાને સુખ્યા કરે એ પ્રાર્થના.